Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem chho mara mama masio beno ani bayo. Radio par hambar bawara medium wave 1548 par internet ne satellite par hambar bawara radioislam.co.za par DSTV channel 826 ane free to air satellite decoder par hambar bawara ne bi mara khub khub salam. Maru naam chhe Sara Bai ane tame hambarta chhe Gujarati Express આ શનિવાર રાતના ને આજે તમારા માટે દર વીચ્યુ એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે. આજે ઇન્શાલ્લાહ આપણે ક્લેનલીનેસના બારામાં વાત કરું, પાકીના બારામાં વાત કરું, ઇંગ્લિશમાં હું કે હાઇજીનના બારામાં વાત કરું. ને કેમ કે અમરે આ કોરોના વાયરસ જે સ્પ્રેડ થતું છે તો હવે લોકો હાઇજીન અને ક્લેનલીનેસના બારામાં વધારે વાત કરતા છે. તો આપણે ઇસ્લામિક પ્રમાણે વાત કરું આના બારામાં, પછી ઇન્શાઅલ્લાહ તમારા માટે આજે થોડોક લાંબો કિસ્સો છે, તો કિસ્સો છે અને હસી મજાક બી છે. તો આરામથી બેહો, તમારો રેડિયોનો અવાજ વધારો ને કેથે જાતા નખે.
Mera dil badal le badal le dil ki duniya dil badal le badal le dil ki duniya dil badal le mera aflat mein dooba dil badal le mera aflat mein dooba dil badal le
to Allah taala રહમ કરે આપણા પર. પણ આપણે જાણી ગયા હવે કે કોરોના વાયરસ દુનિયામાં ફેલતું જતું છે અને સ્પ્રેડ થતું છે. અને આ વીકમાં સાઉથ આફ્રિકામાં બી એક પહેલું કન્ફર્મ કેસ રિપોર્ટ થયેલું છે. તો સાઉથ આફ્રિકા બી પોગી ગયું, યુરોપમાં બી ખૂબ છે, આફ્રિકાના બીજા દેશોમાં બી છે, અને ઓફકોર્સ આપણને ખબર ચાઇનીઝ એરિયામાં બી છે. તો દુનિયામાં સ્પ્રેડ થતું છે અને હવે દુનિયા હું કે હવે લોકો પ્લીઝ હાથ ધો, મોઢું ઢાંકો, મોઢું સાફ કરો, નાક સાફ કરો. અને આપણે હું કે આ તો આપણા મુબારક આપણા બિલવિત પ્યારા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલી વસલ્લમ આપણાને કેટલા વર્ષ પહેલા આ હિખારી ગયેલા છે. અને આપણે મુસલમાન બનીને ઓલરેડી માશાઅલ્લાહ પાકી અને સાફ રહેવાનું બારામાં બરાબર જાણેલા છે. તો કોરોના વાયરસ સ્પ્રેડ થતું છે એટલે લોકો હવે વધારે હાઇજીનના બારામાં ફિકર કરતા છે. પણ આપણને ખબર કે આપણા ઇસ્લામમાં સાફ રહેવાનું, ક્લીન રહેવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હદીસમાં છે કે પાકી ઈમાનનો અડધો હિસ્સો છે. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ઈમાનનો અડધો હિસ્સો પાક રહેવામાં છે, ક્લેનલીનેસમાં છે. હવે કેવું જાતનું ક્લેનલીનેસ? હવે આપણને ખબર કે ક્લેનલીનેસ ઇસ્લામમાં બોડી સાફ રાખવાનું, કપડાં સાફ રાખવાનું તેના બારામાં છે. પણ ઓલસો આપણો દિમાગમાં જે વિચાર છે તે સાફ રાખવાના, આપણા દિલ આપણું દિલ જે છે તે સાફ રાખવાનું, અને આપણું બોડી અને આપણું ઘર અને આપણા સરાઉન્ડિંગ એ સાફ રાખવાનું બી છે. તો ક્લેનલીનેસનો મતલબ ફક્ત નહીં કે ટોયલેટમાં જાય ત્યારે ઇસ્તિંજા કરો, નમાઝ પડવા પહેલા વુઝુ કરો, તે બી છે. પણ ઓવરઓલ આપણું ઇસ્લામ આપણને હિખારે કે પાકી અને સાફ રહેવાનો ઈમાનનો અડધો હિસ્સો છે. પણ કેવી રીતે પાક અને સાફ રહેવાનું, બોડીને અંડરમાં અને બારે બી સાફ રાખવાનું અને ક્લીન રાખવાનું અને
દિમાગના વિચાર દિલમાં જે પેદા થાય, દિલમાં જે ફિલિંગ થાય અને એન્ટર થાય અને નીકળે, તેને બી ક્લીન અને સાફ રાખવાનો, આપણું દુનિયા, આપણો આ પ્લાનેટ અર્થ છે એને બી સાફ રાખવાનો, આપણા એક્શન્સને સાફ રાખવાનો, આપણું દોલતને સાફ રાખવાનો. તો ક્લેનલીનેસનો મતલબ કે તમામ વસ્તુમાં પાકી અને ક્લીનલીનેસ બહુ જરૂરી છે. તો આપણને ખબર કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને શીખવાડી ગયેલા કે કઈ બી ઇબાદત કરવા પહેલા, નમાઝ પઢવા પહેલા, મસ્જિદમાં જવા પહેલા, કઈ બી ઇબાદત કરવા પહેલા આપણને સાફ રહેવું જોઈએ, આપણને હંમેશા બોડી સાફ રાખવું જોઈએ, પાક રહેવું જોઈએ, કપડા પાક હોવા જોઈએ, જે જગા પર ઇબાદત કરવાના હોય તે જગ્યા બી પાક હોવું જોઈએ, મુસલ્લો હોય કે કાર્પેટ હોય તો તે જગ્યા બી સાફ હોવું જોઈએ અને પાક હોવું જોઈએ. અને આપણને ખબર કે કઈ બી નમાઝ ચાલુ કરવા કે તવાફ કરવા પહેલે એવા ઇબાદતમાં બી આપણને વજુ કરવાનું કહેવામાં આવેલું છે કે વજુ કરવું જોઈએ. વજુમાં હું મોઢું ધોવાનો, નાક ધોવાનો, કોગળો કરવાનો, હાથ ધોવાના, પગ ધોવાના, તો આ વસ્તુમાં આપણું આખું બોડી સાફ થઈ જાય. ને કેટલા વખત? મિનિમમ 5 times દિવસમાં. ઓકે, કોઈ લોકોનું વજુ માશાલ્લાહ આખો ડરો બી રહી, પણ આપણે જોવા જઈએ તો આપણે દિવસમાં સવારમાં ઉઠી ફજર વખતે તો વજુ કરે, તો આપણે ઓલરેડી હાથ મોઢું નાક બધું ધોઈ લઈ, પછી આપણે આફ્ટરનૂનમાં પછી ઝોહર નમાઝ વખતે વજુ કરે, કોઈ વખત એ સેમ વજુ હાથે આપણે અસર બી પડી લે, કોઈ વખત આપણે મગરબની વજુ કરે તો તે સેમ વજુ હાથે ઈશા બી પડી લે. ને આપણને આદત પાડવું જોઈએ કે હોવા પહેલા આપણે પાછું વજુ કરીને હોવા જાય. તો આપણને હવે ખબર છે કે આપણે વજુના જરિયા આપણે ઓલરેડી આપણું હાઇજીન ચેકમાં રાખતા છે. તો લોકો કહે ને કે કોરોના વાયરસ પ્રિવેન્ટ કરવો હોય, સ્પ્રેડ પ્રિવેન્ટ કરવું હોય તો હાથ ધો, મોઢું ધો, નાક ધો, તે ઓલરેડી માશાલ્લાહ આપણે કરતા છે અને આપણને કન્ટિન્યુ કરવું જોઈએ. હવે બીજું છે કે આપણને ખબર, ઇસ્લામ આપણને શીખવાડે કે ઇબાદત કરવા પહેલા આપણને જનાબતના હાલતમાં હોય તો આપણને ગુસલ કરવાનું છે, તો ગુસલ કરવું જોઈએ. તો તે બી આપણને ખબર કે આપણને સાફ રહેવું જોઈએ, ક્લીન રહેવું જોઈએ, પાક રહેવું જોઈએ, ગુસલ કરવું જોઈએ. આપણને ખબર કે દર ફ્રાઈડે ગુસલ કરવાનું બી સુન્નત છે. તો તેના જરિયા બી આપણે આખું બોડી સાફ કરે, આપણે પાક રહી. અને આપણને ખબર કે આપણે દર વખત ટોયલેટ જાય ત્યારે અલ્લાહ તઆલાનો હુકમ છે, આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને શીખવાડી ગયેલા કે આપણે ટોયલેટમાં પાક રહી, પેશાબના છાંટા આપણા પર નહીં ઉડે, આપણને આનું ધ્યાન દેવું જોઈએ. પછી આપણને કેર કરવું જોઈએ કે આપણે પાણી હાથે ઇસ્તિંજા કરે અને આપણે ટોયલેટ પછી હાથ બી ધોવે. તો આ બધી વસ્તુ જે સુન્નત છે તે ઓલરેડી આપણા માટે ફાયદા માટે છે. આપણો ફાયદા માટે અલ્લાહ તઆલાને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને કહે કે આ વસ્તુ આપણને કરવું જોઈએ, કેમ કે એમાં હિકમત છે, એમાં ફાયદો છે આપણા માટે. હવે આ જે છે ફિઝિકલ ક્લીનલીનેસ, ઉઠવું, હું કે વજુ કરવાનું, ગુસલ કરવાનું, કપડા સાફ રાખવાનું, જનાબતના હાલતમાં હોય તો ગુસલ કરવાનું, જે જગ્યા પર નમાઝ પડવાનું તે સાફ રાખવાનું, અને બીજું કે ટોયલેટમાં જાય ત્યારે ઇસ્તિંજા કરવાનું. તો આ આપણું બોડી, આઉટસાઇડ બોડીને કેવી રીતે સાફ રખાય તે ક્લેનલીનેસના બારામાં છે. હવે બીજું છે કે આપણા અંદરમાં બી આપણા બોડીને આપણે ક્લીન અને પ્યોર રાખવું જોઈએ. કેવી રીતે? જે વસ્તુ આપણો અલ્લાહ તઆલા સાથે જે નજદીકી છે તેને તોડી કાઢે, જે વસ્તુ આપણને અલ્લાહ તઆલાથી દૂર લઈ જાય તે વસ્તુથી દૂર રહેવું જોઈએ. તો જે વસ્તુ
આપણે કરવું કે કેવું તેનાથી અલ્લાહ તાલા પાસે નારાજ થાય તે વસ્તુથી દૂર રહેવું જોઈએ. બીજું કે આપણા નિયત ક્લીન અને સાફ હંમેશા રાખવું જોઈએ. આપણા નિયત અલ્લાહ તાલાને રાજી કરવા માટે હંમેશા હોવું જોઈએ. તો આ નિયત હાથે આપણે દર વસ્તુ કરવું તો આપણા ઇન્ટેન્શન પ્યોર અને ક્લીન રહે. બીજું કે આપણે જે બોલે તેને સાચું હોવું જોઈએ, તેને ટ્રુથફુલ અને રહમ હાથે બોલવું જોઈએ, મૈયા હાથે બોલવું જોઈએ, મીઠી વાત કરવું જોઈએ, લોકો હાથે મૈયા મોહબ્બતથી વાત કરવું જોઈએ. આ બી આપણું જબાન આપણે સાફ રાખે તો આ બી આ એક જાતનું ક્લેનલીનેસ અને પ્યોરિટી છે. તો આપણે જે બોલે તેને બી ક્લીન રાખવું જોઈએ, પ્યોર રાખવું જોઈએ. કેવી રીતે? જૂઠું નહીં બોલવાનું, ગારમાં નહીં બોલવાનું, જોશ જોશમાં લોકો સાથે મજાક અને મસ્તી નહીં કરવાનું, હમ્બલ રહેવાનું, લોકો પર રહમ કરવાનું, લોકો સાથે મયા અને મોહબ્બત રાખવાનું, લોકોની ખરાબ વાત અને ગીબત નહીં કરવાની. તો આ વસ્તુ કરવાથી આપણું જબાન સાફ રહે અને ક્લીન રહે, એના ઝરી આપણું દિલ બી ક્લીન રહે. હવે બીજું છે કે આપણું ડાયટ. લોકો આઉટસાઇડ ધ બોડી ક્લીન રાખે, અંડરમાં મેલું હોય. કેવી રીતે? આપણે આપણું ઇનર હેલ્થના બારામાં ફિકર નહીં કરે, જાત જાતનું ખાય, જાત જાતનું પીએ, શુગર વાળું, ફાટ વાળું, તેલ વાળું, અને આપણું અંડરમાં બોડી આપણે ક્લીન નહીં રાખે, આપણે અનહેલ્ધી અને ઇમ્પ્યોર વસ્તુ ખાય. કેવી રીતે? આપણું ડાયટ. આપણે અલ્લાહ તાલાએ જે અનાજ આપણને ફ્રેશ આ દુનિયા પર આપેલું છે, ફ્રૂટ્સ, વેજીટેબલ, કોર્ન, જે જમીનમાંથી ઉગે અને ઝાડ પર ઉગે, તે ખોરાક આપણને વધારે ખાવું જોઈએ. આપણે હમણે હમણે શું કરતા છે, વધારે પ્રોસેસ ફૂડ ખાતા છે. કેવું જાતનું પ્રોસેસ ફૂડ? આપણે શોપમાં જાય તો ચોકલેટ બાર લઈ આવે, પ્રોસેસ ફૂડ, પાકેટ ઓફ ક્રિપ્સ લઈ આવે, પ્રોસેસ ફૂડ. ગોશ્તની શોપમાં જાય તો ગોશ્ત લેવાના બદલે પલોની, વિયાના અને સોસેજ લેવા જાય, આ બી પ્રોસેસ મીટ. પછી આપણે પાણી, નેચરલ પાણી પીયા કથા કોલ્ડ ડ્રિંક પીએ, આ બી પ્રોસેસ છે. તો આ બધી વસ્તુ ખાવા પીવાથી આપણું અંડરમાં, આપણા બોડીના અંડરમાં અનક્લીન, ઇમ્પ્યોર અને અનહેલ્ધી બની જાય. તો આ બી આપણને આના બારામાં બી ધ્યાન દેવું જોઈએ. આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને શીખવાડી ગયેલા કે કેવી રીતે ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ. આપણને ખબર કે આપણું પેટના ત્રણ ભાગ બનાવવાના ત્રણ હિસ્સા, એક હિસ્સો ખાવું માટે, એક હિસ્સો પાણી માટે અને એક હિસ્સો હવા માટે, એર માટે, તાકે આ વસ્તુને પેટમાં અજમ થવા માટે જગ્યા હોય. ને આપણે કેવા છે, અસ્તગફિરુલ, અલ્લાહ તાલા આપણને માફ કરે, આપણે ખાય તો ડાબી ડાબીને ખાય, પેટ બિલકુલ હેવી અને ફૂલ થઈ જાય, પછી આપણે સેટિસ્ફાઈ થાય કે હવે ઉઢરાઈ ગઈ. આ ખરાબ આદત છે. એક તો આપણને જોવું જોઈએ આપણે શું ખાતા છે, અને બીજું બહુ ખાસ છે કે આપણે કેટલું ખાતા છે, આપણું પોષણ શું છે. તો આ બે વસ્તુ બી ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા બોડીમાં, આપણા મોડાના અંદર આપણે જે મૂકતા છે તે બી ક્લીન અને પ્યોર હોવું જોઈએ, તાકે આપણું અંદરમાં બી આપણું બોડી હેલ્ધી અને ક્લીન રહે. હવે બીજું વસ્તુ છે કે ક્લેનલીનેસ. આપણે કહ્યું બોડી ક્લીન રાખવાનું આઉટસાઇડમાં અને બોડી ક્લીન રાખવાનું અંદરમાં. હવે બીજું છે કે આપણે આપણું દોલતને બી આપણને સાફ રાખવું જોઈએ. તો કેવી રીતે? ઇસ્લામે આપણને શીખવાડેલું છે ઝકાત દેવાનું. ઝકાત ફરજ છે, જે લોકો પર ફરજ છે. આપણે ખબર, નિસાબ અમાઉન્ટ કોઈના પાસે હોય તો તેના પર ઝકાત ફરજ છે. ઝકાત દેવાથી આપણું દોલત ક્લીન અને પાક થઈ જાય. સુબહાનઅલ્લાહ, કેટલું ઇઝી છે. અને ઝકાત દેવાથી સુબહાનઅલ્લાહ આપણું દોલત વધે અને એમાં બરકત બી વધારે આવે. તો ઝકાત દેવાથી આપણું
દોલત બી સાફ થઈ જાય. તો સુભાન અલ્લાહ, આપણે શીખ્યા કે ક્લેન્લીનેસ જે છે આ હદીથ આપણે યંગ એજમાં શીખે કે ક્લેન્લીનેસ ઈમાનનો અડધો હિસ્સો છે, પાકી ઈમાનનો અડધો હિસ્સો છે. પણ આપણને એમાં વધારે ધ્યાન દેવું જોઈએ કે ફક્ત ઇસ્તિંજા કરવાનું, વઝુ ગુસલ કરવાનું તેના બારામાં નહીં લે, પણ આ દરેક ચીજમાં પાક રહેવાનું તેના બારામાં છે. કે આપણા વિચાર બી સાફ, આપણા નિયત બી સાફ હોવું જોઈએ, આપણું દિલ બી સાફ હોવું જોઈએ, આપણું જબાનમાંથી જે નીકળે તે બી સાફ હોવું જોઈએ, આપણા મોડામાંથી આપણે જે કંઈ ઘડી જતા હોય, જે કંઈ ખાતા છે પીતા છે તે બી સાફ હોવું જોઈએ, આપણું ઘર, આપણા સ્ટ્રીટ, આપણા નેબરહુડ, આપણું આ પ્લાનેટ સાફ રાખવું જોઈએ, અને ઓફકોર્સ આપણું દોલત બી સાફ રખાયા પરથી ચારતી દેવાથી. તો સુભાન અલ્લાહ, આપણું ઇસ્લામ આપણે જોવા જાય કેટલું બ્યુટીફુલ છે. અલ્લાહ તાલાએ આપણને કેટલું બ્યુટીફુલ રિલિજન આપેલું છે કે આપણને જે જોવે તે, જે આપણા ફાયદા માટે છે તે અલ્લાહ તાલાએ ઇસ્લામના રૂલ્સ બનાવેલા છે, ને એમાં ફક્ત આપણા માટે ફાયદો છે. તો અલ્લાહ તાલા આપણા બધાને તોફીક દે, અલ્લાહ તાલા આપણને પાક અને ક્લીન મુસલમાન બનાવે દરેક વેઝમાં, અને અલ્લાહ તાલા આપણા બધાને હીરો રસ્તો પર રાખે. આમીન.
غفلت میں ڈوبا دل بدل دے میرا غفلت میں ڈوبا دل بدل دے خدایا فضل فرما دل بدل دے خدایا فضل فرما دل بدل دے میرا غفلت میں ڈوبا دل بدل دے મેરા હસલત મે ડૂબા દિલ બદલ લે.
ચાલો હવે આપણે હમણાં આજે હસનભાઈ હું કહેતા છે, હસનભાઈ એના દોસ્તાર ઇબ્રાહીમભાઈ સાથે વાત કરતા ઉઠા, અને હસનભાઈ ઇબ્રાહીમને કહ્યું હું તો બહુ ખુશમાં છે આજે. તો ઇબ્રાહીમભાઈ પૂછ્યું કેમ હું થયું? તો હસનભાઈ જવાબ આપ્યો કે આ કોરોના વાયરસ જે છે આ તો એક ચમત્કાર છે. તો ઇબ્રાહીમભાઈએ કહ્યું તમે શું વાત કરે હસનભાઈ, લોકો આ વાયરસથી ગુજરી જતા છે ને તમે કહે કે આ સારી વાત? હસનભાઈ જવાબ આપ્યો કે આ કોરોના વાયરસ તો મારા ઘરમાં કેટલું બરકત લાવતું છે. કોરોના વાયરસને લઈને હાજરાને હવે કે તે હોલિડેમાં ની જવું છે, એ બીએ કે એ કે તે પ્લેનમાં ઉડે તો એને વાયરસ લાગી જાય, પછી હાજરાને શોપિંગ બી ની જવું છે, એ બે કે એ મોલમાં જાહે તો એને વાયરસ લાગી જાહે, અને આ કોરોના વાયરસને લઈને એને ઇન્ટરનેટમાં શોપિંગ બી ની કરવું છે, કેમ કે એને ખબર કે દરેક વસ્તુ ચાઇનાથી આવે તો એ ઓનલાઈન શોપિંગ બી ની કરતી છે. તો માશાલ્લાહ, આ તો વાયરસ નેમ લે, આ તો એક સેવિંગ પ્લાન છે મારા માટે. ઇબ્રાહીમભાઈ હસવા લાગ્યા અને કહ્યું હસનભાઈ હું વાત કરે તમે આજે સરસ વાત કરી તમે.
મેં કબ તક ઉમ્ર કાટો ગુનાગારી, મેં કબ તક ઉમ્ર કાટો બદલ દે મેરા રસ્તા દિલ બદલ દે મેરા દિલ બદલ દે મેરા દિલ બદલ દે મેરા દિલ બદલ દે મેરા દિલ બદલ લે મેરા દિલ બદલ લે. સુનો મે નામ તેરા દે કનો મે સુનો મે નામ તેરા દે કનો મે મઝા જાય મોલા દિલ બદલ લે મઝા જાય મોલા દિલ બદલ લે. હટા લો આંખ અપની માં સિવા સે હટા લો આંખ અપની માં સિવા સે જીઉં મેં તેરી ખાતર દિલ બદલ લે.
ચાલો તમે કહે ને કે આજે હવે
એક લાંબો કિસ્સો છે. એટલે આપણું હેલ્થ અને રેમેડીઝ ને એ બધું આજે આપણે મિસ આઉટ કરવાના, પણ આ કિસ્સો ઇન્શાલ્લાહ તમને મજા આવે સાંભળવામાં, તો આરામથી બેહો. આ કિસ્સો જે છે એક ટ્રુ સ્ટોરી છે, એક આદમીનું નામ રશીદ ઉટુટીના બારામાં. તો આ રશીદ એનો કિસ્સો કે, તો ધ્યાનથી સાંભળો. હું 30 વર્ષનો ઉટો જ્યારે મારી વાઇફને અમારો પહેલો પોયરો પેદા થયો, અને મને હજુ બી એ રાત યાદ છે જ્યારે અમારો પહેલો પોયરો પેદા થયેલો. હું આખી રાત મારા દોસ્તાર સાથે ફરવા ગયેલો હતો, અને આ મારી આદત ઉઠી. હું દર રાતે મારા દોસ્તાર સાથે ફરવા જતો, અમે બેકાર વાત કરતા, ગીબત કરતા, લોકોની મજાક ઉડાવતા, અને અમે એકબીજા સાથે હસતા અને બીજા પર બી હસતા. અને મારા મજાકથી, મારા જોક્સથી મારા દોસ્તાર ખૂબ હસતા અને લોકોને બહુ મજા આવતી. એ રાતના જ્યારે અમારો પહેલો પોયરો પેદા થયેલો, તે રાતના અમે ફરવા ગયેલા ત્યારે મેં મારા દોસ્તારને બહુ હસાવેલો, અમને બહુ મજા આવેલી, અમે બીજા લોકોની કોપી કરતા ઉઠા. તો હું મારો અવાજ બદલતો ઉઠો, તો હું પછી બીજાને કોપી કરીને લોકોની મજાક ઉડાવતો ઉઠો, ને કોઈ બી સેફ નહીં ઉઠું મારા મજાકથી. મારા દોસ્તારના બી મજાક મેં ઉડાવેલી, અને કેટલા દોસ્તાર તો મારા દોસ્તાર બી નહીં રહેલા, કેમ કે મારું જબાન બહુ ખરાબ હતું. એ રાતના અમે એક આંધ્રો માણસના પાસ થયેલા, એક બ્લાઇન્ડ માણસ ત્યાં બેઠેલો હતો, તેને પાસ થયેલા, અને મેં એને માર્કેટમાં બેગ કરવા જોયેલો. તો એ એક બેગર હતો, તો ખરાબ વસ્તુ હતું કે જ્યારે મેં એ આંધ્રા માણસને માર્કેટમાં જોયો, તો મેં એના અઘારી જ્યારે ચાલતો હતો, મેં એના અઘારી મારો પગ કાઢેલો અને એ બિચારો પડી ગયેલો. અને એ જોવા લાગ્યો, પણ ઓફકોર્સ એનાથી દેખાય નહીં, એને ખબર નહીં હતી કે આ હું થયેલું ને કોને મને પાડ્યો. તો આવું થયેલું એ રાતના કે હું એ બ્લાઇન્ડ માણસની મજાક ઉડાવી, એ ચાલતો ઉઠો ત્યારે હું એ મારો પગ કાઢીને એને પાડ્યો, અને અમે હસીને ત્યાંથી નહી ગયા. જ્યારે હું મોડેથી ઘેરે પૂગ્યો, લેટ ઉઠો, મારી વાઇફ ઇંતજાર કરતી હતી અને બહુ ખરાબ સ્ટેટમાં હતી, અને ડૂજતી ડૂજતી કહ્યું, રશીદ તમે ક્યાં ગયેલા? તો મેં મજાકમાં કે હું કા હોવા, હું પ્લાનેટ માર્સમાં કા છે, મારા દોસ્તાર હાથે ગયેલું બીજે કા. મારી વાઇફ થાકેલી લાગતી હતી અને રડતી બી હતી, અને એ કહ્યું, રશીદ ઓ તો બહુ થાકી ગઈ, બેબી થવાનું અમરે, અને મને હોસ્પિટલ જવા પડે. અને એ બિચારી રડતી હતી. જ્યારે મને અહેસાસ થયો કે મેં મારી વાઇફને ઇગ્નોર કર્યો અને નિગ્લેક્ટ કરેલું છે, તો મને મારા દોસ્તાર સાથે ફરવા જવાના બદલે એનો ખ્યાલ રાખવું હતું, અને એસ્પેશિયલી ડ્યુ ડેટના વખતે મને નહીં જવું હતું, મને ઘેરે રહેવું હતું એના સાથે. પણ કંઈ નહીં, મેં એને વિલ્લો વિલ્લો એને હોસ્પિટલ લઈ ગયા, ડિલિવરી રૂમમાં તરત લઈ ગયા, અને એને કેટલા કલાક માટે દુખાવો થયો, અને મેં સબર કરતો રહ્યો, ઇંતજાર કરતો રહ્યો. એનું ડિલિવરી બહુ મુશ્કેલ હતું, અને પછી હું ઇંતજાર કરીને થાકી ગયો. તો હું ઘેરે ચાલી ગયો, મારો ફોન નંબર હોસ્પિટલવાળાને દઈ દીધો, કે નર્સને આપ્યો કે જ્યારે ખુશખબરી હોય તો મને ફોન કરજો. તો હું ઘેરે ચાલી ગયો, અને કલાક પછી ફોન આવ્યો હોસ્પિટલથી, મુબારક તમને પોયરો થયો, અને પોયરોનું નામ અમે સલીમ રાખેલો. તો હું તરત હોસ્પિટલ ગયો, અને એ લોકોએ મને જોયું, તો એ લોકોએ મને તરત કહ્યું કે
જે ડોક્ટરે તમારી વાઇફની ડિલિવરી કરી છે એ ડોક્ટરને પહેલા તમે મળો અને ઈવનના હાથે વાત કરો. તો મેં બૂમ પાડવા લાગ્યું કે કેમ ડોક્ટર, મન તો મારો પોયળો જોવે છે, ડોક્ટરને નહીં જોવું છે. તો નર્સે કહ્યું પહેલા તમે ડોક્ટરને જોવા જાઓ. તો હું ડોક્ટર પાસે ગયો અને ડોક્ટર મને કહેવા લાગી કે આપણને જે અલ્લાહ તાલાને મંજૂર છે એના હાથે આપણને ખુશ રહેવું જોઈએ અને સબર કરવું જોઈએ. અને પછી ડોક્ટરે મને કહ્યું કે તારો પોયરો ને એના આંખમાં મોટું પ્રોબ્લેમ છે, એના બે આંખથી એનાથી નહીં દેખાય, એનું કઈ વિઝન નહીં મળે. તો એનો મતલબ કે તારો પોયરો બ્લાઇન્ડ છે. હું તરત મારો માથું નીચે કર્યું અને રડવા લાગ્યો અને મને તરત પેલો બ્લાઇન્ડ માણસ જે માર્કેટમાં બેગ કરતો હતો તે યાદ આવ્યો. એ માણસ જેને મેં ટ્રીપ કરેલો, પાડેલો નીચે અને બધાને હસાવેલો, તે માણસ તરત મારા મગજમાં આવી ગયો. તો સુબહાનલ્લાહ, મને અહેસાસ થયો કે જે આપણે કરે તે આપણને થાય. જે અલ્લાહ તાલાએ હવે બદલો લીધો મારા પર, કેમ કે મેં બ્લાઇન્ડ માણસનું ખરાબ કર્યું. તો હવે મને બી આ થયું અને મને હવે આ સિચ્યુએશન મળ્યું. તો કઈ નહીં, મેં હવે એકફા બેહીને રડ્યો થોડીક વાર. મને ખબર નહીં હતી કે હવે હું કેવું, આ અલ્લાહ તાલાના તરફ થયું હતું. પછી મને યાદ આવ્યું કે હજુ તો મેં મારા પોયરોને જોયું બી નહીં, મારી વાઇફને બી નહીં જોઈ. તો ડોક્ટર સાથે મુલાકાત કરીને પછી મારી વાઇફને જોવા ગયો. મારી વાઇફ ખુશમાં આવતી અને એ કહ્યું કે જે અલ્લાહ તાલાને મંજૂર છે તેના હાથે હું ખુશ છે. અને મારી વાઇફે મને કેટલા વખત કહેલું કે લોકોની મજાક નહીં ઉડાવો, લોકોની ગીબત નહીં કરો, એ હંમેશા મને કહેતી, પણ મેં કોઈ દારે નહીં સાંભળી લો અને આજે મને અફસોસ થયો. અમે પછી હોસ્પિટલથી નીકળ્યા અને અમારો નલ્લો પોરો સલીમને ઘેરે લઈ ગયા. હવે સાચું બોલે તો હું મારો પોરો સલીમને બહુ અટેન્શન નહીં દેતો, એને ઇગ્નોર કરતો, એવું એક્ટિંગ કરતો જેવું કે એ ઘરમાં ઉતો બી નહીં. જ્યારે એ રડતો તો ઉવેલો વેલો રૂમમાંથી નહીં જતો અને બીજા રૂમમાં હોવા ચાલી જતો. મારી વાઇફ સલીમને બરાબર ખ્યાલ રાખતી, એને બહુ મોહબ્બત કરતી હતી અને હું બી એને નફરત તો નહીં કરતો પણ મારાથી એને પ્યાર નહીં દેવાતું અને એને મોહબ્બત નહીં કરવાતું. સલીમ મોટો થયો, ક્રોલ કરવા લાગ્યો અને અજબ વે ક્રોલ કરતો હતો. પણ જ્યારે એ એક વર્ષનો હતો ત્યારે હવે ચાલવાની કોશિશ કરતો હતો. અને જ્યારે એ ચાલવાની કોશિશ કરવા લાગતો ત્યારે અમે નોટિસ કર્યું કે એ થોડોક ડિસેબલ ઉઠો, એનાથી બરાબર ચલાતું નહીં ઉઠું, એ ક્રિપલ ઉઠો. ત્યારે પછી મને લાગ્યું કે હવે અલ્લાહ તાલાએ કેટલો મોટો બોજ મારા પર મૂક્યો. સલીમના પછી મારી વાઇફને બીજા બે પોર્યા બી થયેલા, ઉમર અને ખાલેદ. અને કેટલા વર્ષ પછી સલીમ મોટો થયો અને એના ભાઈઓ બી મોટા થયા. અને મને તો ઘેરે રહેવાનું ગમતું જ નહીં, હું હંમેશા મારા દોસ્તાર સાથે કેથે નીકળી જતો, ફરવા જતા અને હું કોઈ વખત ઘરમાં આવતો, કોઈ વખત નહીં આવતો. મારી વાઇફ મારા પર ગીવઅપ કરી ગયેલી અને એ હંમેશા મારા માટે દુઆ કરા કરતી કે મને હિદાયત મળે, પણ કોઈ દારે મારા હાથે ગુસ્સો નહીં કરતી અને એ સાદ રહેતી, ગુમસુમ રહેતી, પણ એ અફસોસ બી કરતી, પણ એ કોઈ દારે ગુસ્સા નહીં કરતી મારા હાથે. અને એ જોતી બી કે હું બીજા બે પોયરાને વધારે અટેન્શન આપતું સલીમ કરતા. સલીમ મોટો થતો હતો અને મારી ફિકર અને મારી વરીઝ બી એના હાથે વધતા હતા. પછી મારી વાઇફે કહ્યું કે આપણે સલીમને સ્કૂલ ફોર હેન્ડીકેપમાં મૂકે અને એનરોલ કરે અને હું ખુશ છું, કેમ કે જેટલું સલીમ ઘરમાં નહીં હોય તેટલું મને સારું પડતું. મેં નોટિસ બીનું કર્યું પછી કે કેટલા વર્ષ પાસ થઈ ગયા અને દર એક દિવસ સેમ ઉઠા, કામ પર જવાનું, હુવાનું, ખાવાનું, દોસ્તાર સાથે ફરવા જવાનું. એક દિવસ જુમ્માનો દિવસ ઉઠો, હું 11 વાગે ઉઠ્યો ને આ બહુ વહેલું ઉઠો મારા માટે, ઉઠો બહુ ઉઠો, લેટ ઉઠતો. આજે હું 11 વાગે ઉઠ્યો કેમ કે મને દાવતમાં બોલાવેલો હતો. તો હું તૈયાર થયો, અત્તર લગાડ્યો અને ઘરમાંથી નીકળવાનો હતો ત્યારે મેં જોયું લિવિંગ રૂમમાં કે સલીમ રડતો હતો. ને આ પહેલી વખત હતું જયારે મેં જોયું કે સલીમ રડતો હતો. એમ તો એ બેબી ઉઠો ત્યારે રડતો, પણ તેના પછી મેં કોઈ દાડે એને રડતો નહીં જોયો. તો સલીમ જે છે રડતો ઉઠો અને 10 વર્ષનો થઈ ગયેલો અને 10 વર્ષ પછી હું હવે કેવી રીતે એને અટેન્શન આપો. તો હું એને ઇગ્નોર કરવાની કોશિશ કરી, પણ પછી મેં જોયું કે એને માને બોલાવતો હતો અને હું પછી પાહે ગયો અને કે સલીમ તું કેમ રડે. જ્યારે એ મારો અવાજ સાંભળ્યો તો ચૂપ થઈ ગયો અને જ્યારે એને સમજ પડી ગઈ કે હું એના પાહે આવતો હતો તો એ હવે એના હાથથી મને પુશ અવે કરતો હતો. એને ખબર હતી અને એ વિચાર કરતો હે કદાચ કે કેટલા વર્ષ પછી કેમ તમે મારા પાસે આવતા છે, 10 વર્ષ પછી કેમ મને ટચ કરવા આવતા છે. તો પહેલા એ રિફ્યુઝ કરતો હતો અને કહેતો હતો ના મને ટચ ન કરો. પછી મેં એને પાછું પૂછ્યું અને સોફ્ટલી અને જેન્ટલી એને પૂછ્યું કે સલીમ તું કેમ રડતો છે. તો સલીમ મને કેવા લાગ્યો, કેમ એ રડતો હતો અને ખબર કેમ રડતો હતો, કેમ કે એનો ભાઈ ઉમર હજુ નહીં આવ્યો એને મસ્જિદે લઈ જવા હારું અને મોડું થઈ ગયેલું. તો એ ફિકર કરતો હતો કે જુમ્માની નમાઝમાં એને પહેલી સફમાં જગ્યા નહીં મળે. તો એ ઉમરને બોલાવતો હતો અને એની માને બોલાવતો હતો, પણ કોઈ જવાબ નહીં આપેલો. તો એ રડવા લાગ્યો અને ખૂબ રડવા લાગ્યો અને હું હવે શોકમાં હતો કે આ પોરોને જુમ્માની નમાઝમાં પહેલા સફમાં પડવું છે એટલે એ રડતો છે. તો મેં પૂછ્યું સલીમ એટલા માટે તું રડતો છે. તો સલીમે કહ્યું હા તિડારે હું મારા દોસ્તારને ભૂલી ગયો, દાવતને ભૂલી ગયો. અને મેં કહ્યું સલીમ તું અપસેટ ન થાય, તને ખબર આજે તને કોણ મસ્જિદ લઈ જાહે. તો ઉમર સલીમે કહ્યું હા મને ખબર, ઉમરભાઈ મને લઈ જાહે, પણ ઉમર તો ઓલવેઝ મોડો આવે. તો રશીદે કહ્યું ના આજે હું તને મસ્જિદે લઈ જવા. સલીમ તો શોકમાં ઉઠો, એને માનવામાં નહીં આવ્યું અને એ સમજ્યું કે મારી મજાક ઉડાવતા છે. તો એ પાછો રડવા લાગ્યો અને હું પછી એનો હાથ લઈને એને ગાડીમાં બેહાર્યો. એ પહેલા ના પાડ્યું, પણ મેં કહ્યું જો મસ્જિદ પાસે છે. તો સલીમે કહ્યું જો તમે મને મસ્જિદ લઈ જવાના હોય તો મને ચાલતા લઈ જાઓ. અને પછી અમે ચાલતા મસ્જિદે ગયા. મને યાદ નહીં લે કે ક્યારે હું લાસ્ટ મસ્જિદમાં દાખલ થયેલો, પણ ફર્સ્ટ ટાઈમ મને દિલમાં ખોફ થયો અને અફસોસ થયો કે મેં કેટલા વર્ષથી અલ્લાહ તાલાનું ઘર નિગ્લેક્ટ કરેલું. મસ્જિદમાં ખૂબ બધા મુસલ્લી ઉઠા અને મેં માશાલ્લાહ સલીમ માટે પહેલો સફમાં મેં જગ્યા ફાઇન્ડ કર્યો. તો સલીમ અને હું બે જાણા મસ્જિદના પહેલા સફમાં બેઠા અને જુમ્માનો ખુતબો હાથે સાંભળ્યો અને હાથે સલીમ મારા હાથે જુમ્માની નમાઝ પડી. પણ ખાસ અસલમાં હું એના બાજુમાં પડતો હતો. નમાઝ પછી સલીમે મારા પાસેથી કુરાન માંગ્યો કે મને પ્લીઝ કુરાન શરીફ પાસ કરો. હું તો શોકમાં હતો કે આ એ બ્લાઇન્ડ છે, કેવી રીતે કુરાન પડવાનો. હું ઇગ્નોર કરવા લાગ્યો, પણ એ પાછો પૂછ્યો કે પ્લીઝ મને પાસ કરો, કુરાન પાસ કરો. તો મેં કુરાન આપ્યું અને સલીમા મને કહ્યું પ્લીઝ તમે સૂરે કહફ ખોલી દેવો મને. તો મેં સૂરે કહફ ખોલ્યું અને કુરાન અઘારી મૂક્યો અને એ સૂરત પડવા લાગ્યો, પણ એની આંખ તો બંધ ઉઠી. તો માશાલ્લાહ એ પૂરો સૂરે કહફ મોડે યાદ કરેલું હતું, હિફ્ઝ કરેલું હતું સૂરે કહફનું. હવે હું બહુ અશેમ ઉઠો. મેં બી પછી કુરાન ઉચક્યો અને કુરાન શરીફ પડવા લાગ્યો અને ડૂજતો મને અહેસાસ થયો કે હવે મને અલ્લાહ તાલાના તરફથી માફી માંગવું જોઈએ અને હિદાયત માંગવું જોઈએ. હું એટલો રડ્યો નલ્લો પોયરોના પખન, અને બીજા લોકો મસ્જિદમાં જે સુન્નત પડતા ઉઠા તે લોકો બી વિચાર કરતા હો કે આ માણસને હું થાતું છે. હું બહુ શર્મિંદા ઉઠો અને હું બહુ રડવા લાગ્યો અને મારાથી ઓનલી એક પર્સન ફીલ થતું હતું, સલીમ. સલીમ એનો નલ્લો હાથ હાથે મારા આહા નૂંચતા ઉઠો, મને હગ કરતો ઉઠો. સલીમ મને એના છાતી પર હગ કરાવ્યો અને મેં એને જોયું અને મેં કહ્યું, દીકરા તું આંધ્રો નીમલે પણ હું આંધ્રો છે. હું અલ્લાહ તાલાથી નજદીક થઈ ગયેલો, હું ખરાબ વસ્તુમાં ઇન્વોલ્વ ઉઠો અને તુએ મને દોઝખથી, તુએ મને જહન્નમ થયા છે પાછો લઈ આવ્યો અને બચાવ્યો. અમે હાથે ઘેરે ગયા અને મારી વાઈફ બહુ તકલીફમાં ઉઠી કે સલીમ કેમ બહુ વાર લાગેલો, તું કેમ બહુ વાર લગાડેલો, તું કોના હાથે મસ્જિદે ગયેલો. પણ જયારે એ જોયું કે સલીમ મારા હાથે હતો અને બે અમે હાથે જુમ્માની નમાઝ પડવા ગયેલા, તો એક બહુ ખુશમાં ઉઠી. એ દિવસ પછી હું 5-5 નમાઝ પડવા જતો, હું મારા ખરાબ દોસ્તારને છોડી દીધેલા, હું સારા લોકો હાથે, નેક લોકો હાથે મિક્સ કરતો અને એ લોકો હાથે મસ્જિદમાં મળતો, અને હવે મને ઈમાનનું મીઠાસ મળી ગયો. અલ્લાહ તાલાએ મને હિદાયત આપી. એ દિવસથી હું હલકામાં જતો, જમાતમાં જતો, કુરાન શરીફ ખતમ કરતો, ઝિકર કરતો રહેતો, ગીબત થી દૂર રહેતો અને હું મારી ફેમિલી વધારે નજીક બી થયો. એક દિવસ મારા હારા દોસ્તાર જે હતો તે લોકો કહે કે ચાલો આપણે જમાતમાં જાય, અને મને થોડીક તકલીફ થઈ. મેં પછી મેં ઇસ્તિખારો કર્યો, મારી વાઈફને પૂછ્યું અને એ બી બહુ ખુશી હતી, તો હું જમાતમાં નીકળ્યો. મેં સલીમ પાસે ગયો અને મેં સલીમને કહ્યું કે હું હવે ટ્રાવેલિંગ કરવાનો છે, બહુ દિવસથી આપણી મુલાકાત નહીં થા હે, હું 3.5 મંથ માટે જમાતમાં જવાનો છે. તો સલીમ મને હગ કરીને ખૂબ રડ્યો. હું ઘરથી 3.5 મંથ દૂર રહ્યો, પણ જયારે મને મોકો મળેલો ત્યારે હું મારી વાઇફને અને મારા પોયરાને ફોન કરતો અને એ લોકો સાથે વાત કરતો, એ લોકોને બહુ મિસ બી કરતો અને સલીમને ખાસ મિસ કરતો. મને એનો અવાજ સાંભળવું હતું દર વખત, પણ ઓલવેઝ જયારે હું સફરમાં ઉઠો અને ફોન કરતો ત્યારે એના સાથે વાત કરવાનો મોકો નહીં મળેલો. બીજા બધા હાથે વાત કરતો પણ એના હાથે ચાન્સ નહીં મળતો. દરેક વખત હું ફોન કરતો તો મારી વાઇફ ખુશ લાગતી હતી, પણ છેલ્લી વખત જયારે મેં ફોન કરલો તો મારી વાઇફના અવાજમાં સાડનેસ અને કોઈ ગમ ઉઠો, કઈ સાડનેસ ઉઠો, અને એ બહુ ચૂપ રહી. જયારે મેં પછી 3 મહિના પછી ઘેરે પૂગ્યો અને દરવાજા પર ગયો તો મને ઉમ્મીદ ઉઠી કે સલીમ પહેલા મને આવીને હગ કરે, પણ મેં જોયું કે ખાલિદ આવ્યો દરવાજો પર, જે ફક્ત 4 વર્ષનો જ હતો. અમે ઘરમાં ગયા અને મેં દુઆ પડી એન્ટરિંગ ધ હાઉસ ને મારી વાઇફને જોયું, તો મેં જોયું કે મારી વાઇફ બહુ ખુશમાં નહીં લાગતી હતું. એ પ્રિટેન્ડ કરતી હતી કે ખુશમાં છે, પણ મેં જોયું અને મેં એને પૂછ્યું કે તું તકલીફમાં છે, હું છું તને? તો એ કહ્યું કંઈ નહીં. પછી મને સલીમ યાદ આવ્યો. મેં કહ્યું સલીમ કા છે? એનું માથું નીચું કર્યું. મેં પૂછ્યું સલીમ સલીમ તું કા છે? ને એ વખત પર મારો નલ્લો 4 સાલનો પોયરો મને કહ્યું, અબ્બા સલીમ જન્નતમાં છે અલ્લાહ તાલા પાસે. મારી વાઇફથી
ખમાયો, એ ખૂબ રડવા લાગી અને હું બી નીચે પડી ગયો અને ખૂબ રડ્યો. અને પછી મને ફાઇન્ડ આઉટ થવામાં આવ્યું કે સલીમને બોટાવ થયેલું 2 વીક પહેલા, અને એને હોસ્પિટલ લઈ ગયેલા અને ખૂબ બીમાર થઈ ગયેલો અને ગુજરી ગયેલો. તો આ છે કિસ્સોની એન્ડિંગ. તો સુભાનલ્લાહ, મને ખબર આ કિસ્સો બહુ લાંબો છે, પણ આ ટ્રુ સ્ટોરી છે, આ રિયલ સ્ટોરી છે. અને આપણે આ સ્ટોરીથી શીખે, નંબર 1, કે અલ્લાહ તાલાને જીને હિદાયત આપવું છે તેને મળી જાય. નંબર 2, આ કિસ્સામાં સલીમ જે છે, અલ્લાહ તાલાએ આ રશીદને સબક શીખાડવા મોકલાવેલો અને હિદાયત અને હિદો રસ્તા પર લાવવા હારું મોકલાવેલો. અને ત્રીજું વસ્તુ આપણે શીખ્યું કે દર સિચ્યુએશનમાં આપણે અલ્લાહ તાલાને જે ડિસિઝન છે, અલ્લાહ તાલાને જે મંજૂર છે, તેના હાથે આપણને હંમેશા ખુશ રહેવું જોઈએ અને સબર કરવું જોઈએ. તો સુભાનઅલ્લાહ, બહુ સારો કિસ્સો ઉઠો માશાઅલ્લાહ. એમાં ખુશી બી મળે સાંભળીને, પણ ઓછો આપણને સાડનેસ બી મળે કે બિચારો પોયરો ગુજરી ગયો. પણ એનો મકસદ ઉઠો દુનિયામાં આવા કે એના બાપને હિડો રસ્તો પર પાછો લાવે અને એના બાપને પાછા અલ્લાહ તાલાના પાહે અને અલ્લાહ તાલાના નજદીક લાવે. તો સુભાનઅલ્લાહ, હવે ટાઈમ પૂરો થઈ ગયો અને આટલે આપણું ગુજરાતી એક્સપ્રેસ શો બી પૂરું થઈ ગયું. મારી ઉમ્મીદ છે કે અલ્લાહ તાલા બધાને હીરો રસ્તો પર રાખે. જે કોઈ અલ્લાહના રસ્તાથી ગુમ થઈ ગયેલા, અલ્લાહ તાલા લોકોને બી પાછા હીરો રસ્તો પર લાવે અને હિદાયત દે. અલ્લાહ તાલા આપણે બધાને સેફ રાખે, તંદુરસ્ત રાખે. મારું નામ છે સારાબાઈ. નેક્સ્ટ વીક લગીન તમારી દુઆમાં ખાસ યાદ કરજો. ફિયામાં. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.